नागभूतयक्षवशंकराय सर्वकल्याणकराय मम शिवं शुभं कुरु कुरु स्वाहा देवादिदेवाय 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 ભક્તિ યોગ જગતના અંતિમ કક્ષાના જ્ઞાની પુરુષોએ પણ પોતાના જીવનનું આયુષ્યનું અંતિમ વિસર્જન પ્રભુની ભક્તિથી કરેલું છે. પ્રભુની ભક્તિમાં સમાઈ જવું એ જીવનનો અંતિમ આદર્શ છે, જેના માટે બહુ જ્ઞાની હોવું જરૂરી નથી. ભાવ અને શ્રદ્ધાથી પ્રભુને ચરણે સોંપાઈ જવું અને આપણી જીવનની બધી જ સમસ્યાઓનું નિરાકરણ પ્રભુને સોંપી દેવું એ ભક્તજનનું આભૂષણ છે. ભગવાનને ગમ્યું તે ખરું, ભગવાન આપે તે મને મંજૂર છે, બસ આ રીતે આ ભક્તાંબરમાં આપણે આપણી યાત્રા આગળ ચલાવીએ છીએ. આઠમી ગાથા લઈએ છીએ. ચેતો હરી આ ગાથામાં માનતમસુરીજી કહે છે કે મને આપની સ્તુતિ કરવાની પ્રેરણા પણ આપે જ આપેલી છે. આપે જો આ શુભ ભાવ મારામાં ઉત્પન્ન કર્યો ન હોત તો આજના દિવસે આ સવારે હું આપની ભક્તિ ન કરી શકત. કેમ કે બધા જ શુભ વિચારોનો સ્ત્રોત પ્રભુમાંથી આવે છે અને આપણામાં આવે છે. શુભ વિચાર એ સરસ્વતીની કૃપા છે. શુભ વિચારને વર્તનમાં મૂકવું એ મહાલક્ષ્મીની કૃપા છે. શુભ વિચાર આવતે અશુભને દૂર કરવા એ મહાકાલીની કૃપા છે. અને એ શુભ વિચારમય બની જવું એ મા ભગવતીની કૃપા છે. ચારે દેવીઓ આ નમસ્કાર મંત્ર અને ભક્તામર સ્તોત્રની આરાધના કરે એને હંમેશને માટે જે ઘટતું હોય તે પૂરું કરે છે. આ ગાથામાં સૂર્ય ભગવાન ખૂબ સુંદર રૂપમાં આપે છે. આપણે હકીકતમાં તુચ્છ જલના બિંદુ જેવા છીએ કે જલના બિંદુનો પરપોટો ગમે ત્યારે ફૂટી જાય અને આપણે નૈવત થઈ જાય. પણ કહે છે કે જ્યારે કમળના પત્ર ઉપર એ જલનું બિંદુ પડેલું હોય છે અને સૂર્યનું કિરણ એ જલના બિંદુ ઉપર પડે ત્યારે શું બને છે, એ જલનું બિંદુ મોતી જેવું બની જાય છે. હે પ્રભુ, આપની દ્રષ્ટિ જો મારા ઉપર પડે તો મારા જીવનને હું મોતી જેવું નિર્મળ મૂલ્યવાન બીજાને કામ આવે એવું કરી શકું. હી જસ્ટ પ્રેઝ ટુ ધ લોર્ડ કે મારા જીવનમાં જે કંઈ પણ સુકૃત થવાનું છે એ આપની કૃપા વગર થવાનું નથી. અને એટલા માટે જ આપણે ત્યાં ઘણી બધી મોટી દાન કર્યું હોય, ઘણી મોટી તપસ્યા કરી હોય, ઘણા બધા સારા કામ કર્યા હોય તો શું કહીએ છીએ, દેવગુરુ પસાયે થયું છે, દેવગુરુના પ્રતાપથી થયું છે, મેં થયું નથી, આ વિનમ્રતા છે. માનતું સુરીજી અહીં કહે છે કે કૃપા કરીને આપનું કિરણ મારા ઉપર મૂકો કે જેથી કરીને મારું પાણી જેવું બિંદુ પરપોટો ફૂટી જાય એના પહેલાં મોતી બની જાય. કેટલી સુંદર ભાવ આ ભક્તિમાં રહેલી છે. આપણે હકીકતમાં તો જો આ ભક્તિમાં ડૂબી જઈએ તો એના માટે એક જ શરત છે કે આપણે કાંઈ જ થવું નથી, પ્રભુના વાલા બનીને રહેવું છે, એ પ્રમાણે રહીએ અને આપણું કામ કરી શકીએ. આગલી ગાથા આપણે જોઈએ. ગુજરાતી કાવ્ય ગાઈએ. દૂરે રાખો સ્તવન કરવા આપના, એક ધારા પાપુ નાસે જગ જનતણા નામમાં. તો એ ખીલે કમલ માનતું. સુરજી કહે છે કે પ્રભુ આપનું સ્તવન અને ગુણગાન ગાવાનું તો જુદી દૂર રહ્યું, પણ આપનું નામ માત્ર લઉં છું અને મારા જીવનમાં ચમત્કારનો સંચાર થાય છે, કેમ કે આપના નામની આજુબાજુ કોઈ જ કષ્ટ આવી શકતું નથી. આપનું સ્તવન કરું અને આપ રાજી થાઓ અને મારા ઉપર કૃપા કરો એમ નહીં, આપનું નામ લઉં એની સાથે આપ તત્કાળ મારી ચેતનામાં પ્રવેશી જાઓ છો. નામ અને નામી, ગુણ અને ગુણી જુદા નથી. ગુણ સ્વતંત્ર રીતે આકાશમાં રહેતો નથી, કોઈને કોઈ પુરુષમાં રહેલા છે. નામ જ્યારે લઈએ છીએ ત્યારે એ નામની સાથે એમાં રહેલી શક્તિ આપણામાં આવે છે અને સુંદર રૂપમાં આપે છે. કે કેટલે દૂર સૂર્ય ઉગેલો છે અને સૂર્યનું કિરણ આવે છે અને કમળની પાંખડીઓ આપોઆપ ખોલે છે. હેવ યુ સીન એની ટાઈમ એ લોટસ બ્લોઝમિંગ આઉટ ઓન એ સનરાઇઝ? પ્લીઝ બી ઇન સર્ચ ઓફ ધેટ. તમને એમ લાગશે કે દુનિયામાં આના કરતાં મોટો ચમત્કાર શું હોઈ શકે. સૂર્યના કિરણો જેમ જેમ થાય એમ કમળ પોતાની પાંખડીઓ ખોલતું જાય છે અને ઇટ બ્લોઝમ્સ આઉટ ઇન્ટુ એ લોટસ ફ્લાવર. એ બતાવે છે કે પ્રભુ ગમે તેટલા દૂર હોય પણ એના કિરણ દ્વારા અહીં પહોંચી શકે છે. સાત રાજ જઈ અડગા બેઠા તો પણ વખતે મનમહી બેઠા. તમે આટલે દૂર છો પણ મારા હૃદયમાં તમે આવી ગયા છો પ્રભુ. અને એટલા માટે જ આ ઉપમાથી કહે છે કમળની ઉપમા એણે આપણને આપેલી છે. તો કમળમાં શું છે? ત્રણ ગુણ છે. કમળ સુગંધી છે, કમળ નિર્લેપ છે, પાણીમાં હોવા છતાં પણ પાણીથી ભીંજાતું નથી, અને કમળ કોમળ છે. તો આ ત્રણ ગુણ આપણામાં આવે તો કમળની ઉપમા આપણને લાગી શકે. શું છે? સુગંધ. સેની? શીલની સુગંધ, સદાચારની સુગંધ. જસ્ટ બ્લોઝમિંગ આઉટ ગુડ કેરેક્ટર ઇટ સેલ્ફ ઇઝ એન અચીવમેન્ટ, ઇટ સેલ્ફ ઇઝ એન પ્રેયર ટુ ધ લોર્ડ. શીલની સુગંધ આવે અને નિર્લેપ હોવાનું તપ આવે. બી ઇન ધ વર્લ્ડ બટ નોટ ઓફ ધ વર્લ્ડ. જગતમાં બધાને મળો, બધાની સાથે વિચારોની આપ લે કરો, પણ આખરે તો તમારા પોતાના સ્વરૂપની સેલમાં તમે રહી જાઓ. જગત સાથે જ્યારે જ્યારે જરૂરત પડે ત્યારે સંબંધ કરો, પણ કેવો સંબંધ? નિર્લેપતાનો. યુ વિલ નોટ બી એટેચ્ડ વિથ યોર રિલેશન્સ ઇન ધ વર્લ્ડ. એને યોગ્ય એવો ન્યાય આપીને પાછા યુ કમ બેક ટુ યોર ઓન ઇનર સેલ્ફ એન્ડ બી યોર ઓન સેલ્ફ. અને છેલ્લે કહે છે કોમળ. બી ટોટલી વાયોલન્ટ ઇન યોર થોટ ઓલ્સો. અહિંસા તો આપણે કરીએ જ છીએ, કોઈ જીવની સાથે કોઈ એવી હિંસા તો કરતા નથી, પણ માનસિક રીતે પણ વૈચારિક રીતે પણ કોઈ જીવનું ખોટું ખરાબ ન ઈશું એ અનેકાંત સ્યાદવાદ અહિંસા છે. તો આ કમળના ત્રણ ગુણ જો આપણામાં આવી ગયા તો આપણે વર્તમાન કાળના એક યોગી બની ગયા. એબ્સોલ્યુટલી એઝ સિમ્પલ એઝ દેટ. આ બધા જ પ્રવચનોનો સાર શું છે? ચારિત્ર આપણા જીવનમાં ચારિત્રરૂપી કમળ ઉપસી આવવું જોઈએ. શીલની સુગંધ હોય, તપની નિર્લેપતા હોય અને સાથે અહિંસક વાતાવરણ. યુ તમે ગમે ત્યાં ભળી જાઓ. માણસ માનસિક રીતે હિંસક હોય ને એની કંપનીમાં બેસવું પણ ગમે નહીં આપણને. હિઝ વાઇબ્રેશન્સ કમ ટુ અસ, નેગેટિવ વાઇબ્રેશન્સ, અને એમ થાય કે આ શું બની ગયું છે. તો આ માનતુંગ સુરીજી હજી તો પ્રભુની પ્રાર્થના માટેની પૂર્વ ભૂમિકા બાંધે છે. આ ભક્તામર સ્તોત્રની એક અદ્ભુત ચમત્કાર વિશિષ્ટતા એ છે કે 44 ગાથાઓ તમે વાંચી જાઓ, એક પણ ગાથામાં માનતુંગ સુરીજીએ એમ નથી કહ્યું કે પ્રભુ મારી તકલીફ દૂર કર. અને આપણે એક પણ દિવસ પ્રભુ પાસે જઈને મારી તકલીફ દૂર થાવ એમ કીધા વગર રહ્યા નથી. ભગવાન પાસે જાઓ, ભગવાન આજે મારો દિવસ સારો કરજે, મને કોઈ તકલીફ ન આવે. વિચાર કરો, પોતે બેડીથી બંધાયેલા છે પણ એમને એક શ્રદ્ધા છે, પ્રભુનું ગુણગાન ગાઈશ, પ્રભુ સ્વરૂપ બની જાઈશ. બાય પ્રેયર્સ એન્ડ ધીઝ સ્તોત્રસ ગોડ ડઝ નોટ ચેન્જ, પણ અવર કોન્શિયસનેસ ઇઝ પ્યોરિફાઈડ. ભક્ત બદલે છે, ભગવાન બદલતા નથી. ભગવાન કોઈ ઉપર રીઝતા નથી, ભગવાન કોઈ ઉપર ખીજતા નથી. એ કોઈની સાથે ખીજાતા નથી, કોઈની સાથે રીઝતા નથી, પોતાના સ્વરૂપમાં છે. અને એ સ્વભાવ જ એનો એવો છે કે તમે એની નજીક જાઓ તો એ સ્વભાવનો પ્રભાવ તમારામાં આવે છે. જેમ જેમ તમે આ ગાથાઓ બોલતા જશો એમ શું થશે, તમારી ચેતના ભગવત ચેતના બની જશે. યુ વિલ ઇવોલ્વ યોર સેલ્ફ ઇન ટુ ગોડ કોન્શિયસનેસ. જીન શાસન સુખ સમૃદ્ધિનું નહીં, ગુણ સમૃદ્ધિનું છે. ગુણોનો ખજાનો તમારો બની જાય છે. હી ઇઝ રેડી ટુ બિસ્ટો ઓલ દેટ બિલોંગ્સ ટુ હિમ. તમે પ્રભુની નજીક જાઓ. જુઓ, મૂર્તિ આપણને સદાને માટે એક અદ્ભુત પાઠ શીખડાવવા માગે છે. મંદિરમાં જાઓ, ભગવાન કેવી રીતે બેઠેલા છે? કાયોત્સર્ગમાં, મૌનમાં બેઠેલા છે કે જો હું આખું જગત જોઉં છું પણ મૌન તોડીને જગતની સાથે વાત કરતો નથી. માટે મૌન બનવું એ મોટામાં મોટું તપ છે. કેવું મૌન? શબ્દ સાથે મૌન, રૂપ સાથે મૌન, રસ સાથે મૌન, સ્પર્શ સાથે મૌન, ગંધ સાથે મૌન. મૌન બનો, એનો અર્થ એક જ છે, બિન જરૂરી વાતો, વાણી, સંપર્ક કોઈનો છોડી દો. બી વિધિન યોર ઓન સેલ્ફ. કોઈ મળવા આવે એની સાથે સારી વાત કરો, પણ જ્યારે આવું ભક્તામર સ્તોત્ર કરતા હોઈએ ત્યારે આજે દિવસ દરમિયાન શું કરવું છે? મારે બિનજરૂરી ગોસિપિંગમાંથી નીકળી જવું છે, તો જ આ સવારની પ્રાર્થના આપણી સફળ ગણાશે. ગુણ સમૃદ્ધિનું સાધન છે. ઇટ ઇઝ નોટ ગોડ, ભગવાનને બદલાવા માટે કહેતા નથી, પણ આપણે આપણી ચેતનાને કહીએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે, રાગ વજ્જીઓપી. ભગવાન વિતરાગ છે, તો વિતરાગ ભગવાન કેમ કરી શકે? કોઈનું કરે ને કોઈનું ન કરે એવું જો કહ્યું તો સર્વજ્ઞ ન કહેવાય? તો કહે છે કે રાગને વર્જિત કરેલા હોવા છતાં પણ એનો સ્વભાવ એવો છે, રાગ વજ્જીઓપી સેવય જણ કપરુખો. જે કોઈ એની સેવા કરે છે એના માટે કલ્પવૃક્ષ બની જાય છે. સેવય જણ કપરુખો, કલ્પવૃક્ષ છે. માટે તો ભગવાન પાસે જવાનું મન થાય છે. રોજ સવારના પરમા પ્રભુ દર્શન કરવાનું મન થાય છે, પ્રભુના ગુણગાન ગાવાનું મન થાય છે. કેમ કે આપણને ખાતરી છે કે આ ભગવાનની હું ભક્તિ કરીશ તો મારા જીવનમાં સેવ જણ મને કલ્પવૃક્ષ જેવા ભગવાન બધી જ રીતે એના જેવા બનાવી દેશે. તો આ ગાથા દ્વારા આપણે હવે વી હેવ ટુ ઓપન આઉટ, વી હેવ ટુ બ્લોઝમ આઉટ. આપણું જીવન એવું સુગંધી બની જાય કે ના ભાઈ, એમને મળ્યા ઓહો, કમળ જેવા છે, નિર્લેપ છે, શીલથી ભરેલા છે અને સુગંધી છે. આવું કરવું છે ને, માટે આપણે આ સ્તોત્ર કરીએ છીએ. This is relevant even in the present moment for all of us. આપણા બધા માટે આનું રેલેવન્સ છે. અને આ ગાથાઓ તમે જેમ જેમ વધારે બોલશો ને એમ શું થશે, તમારી ચેતનામાંથી અશુદ્ધિ નીકળતી જશે. This is absolutely purging toxins from your blood system, thought system, life system. જેટલા પણ પ્રદૂષણ છે એ પ્રભુની સ્તુતિથી બહાર નીકળી શકે છે. અને એટલા માટે જ બધા જ રોગોને કાઢવા માટેનું મોટામાં મોટું કોઈ કારણ હોય તો ભગવાનની સ્તુતિ છે. ભગવાનની સ્તુતિ, ભગવાનનું સ્તોત્ર, ભગવાનનું નામ એ શું કરે છે? આપણને સ્વાસ્થ્યનું દાન આપે છે. આના પછીની ગાથા આપણે લઈએ, દસમી ગાથા. ભૂતૈર્ગુણૈર્ભુવિભવં એમાં કાંઈ નથી નવીનતા, નાથ દેવાદિ દેવા ભક્તો સર્વે પદ પ્રભુતણું પામતા લોકો તો ધની જેમ થાય સેવા થાતા પ્રભુ પદ તણી. એક અદ્ભુત ભાવ આમાં ભરેલો છે. ભગવાનની સાથે આ ભક્તરાજ વાત કરે છે કે સાંભળો, અમારા સંસારનો જે નિયમ છે એ સાંભળો. સંસારમાં જે માંદો હોય એ વૈદ્ય પાસે જાય તો સાજો થાય, જે અજ્ઞાની હોય એ ગુરુ પાસે થાય તો જ્ઞાની થાય, અને જે ધનવાનની નોકરી કરે એ ધનવાન બને. એ અમારા જગતનો નિયમ છે. વિચાર કરો કે આ તમારી વિસા ઓસવાલ કોમ્યુનિટીના ઓરિજિનલ 100 વર્ષ પહેલાં કોણ આવેલા હતા? હરકચંદભાઈ હે વીરજી કોણ આવેલા હતા? એક વ્યક્તિ આવી અને કેટલા લોકોને ધનિક બનાવવાનો માર્ગ બનાવી દીધો. સંસારનો નિયમ છે, પોતે સુખી છે બીજાને સુખી કરો. હું ઘણીવાર આ મારા યુવાન મિત્રોને કહું છું કે 1 લાખ શિલિંગ રોજ કમાવા એમાં જેટલો આનંદ છે, એનાથી વધુ આનંદ કોઈ એક વ્યક્તિને 1 લાખ શિલિંગ કમાઈ શકે એવો ધંધો બતાવો એ ઘણો આનંદની વાત છે. ડાઉન ધ સ્ટ્રીમ પાલનપુરના હીરાના વેપારીઓમાં તમે જુઓ, 1-1 પેઢીમાંથી 1-1 હજાર હીરાના વેપારી નીકળીને કરોડપતિ થયેલા છે. આ અમારો સંસારનો નિયમ છે પ્રભુ, કે જે કોઈ પણ જેની સેવા કરે એના જેવો થાય. તો અમે આપની ભક્તિ કરીએ તો આપ જો અમને આપના જેવા નહીં બનાવો તો તમારું નામ લાજશે. પ્રભુ અમે તમારી ભક્તિ કરીએ અને અમને તમારા જેવા નહીં બનાવો, એમાં કાંઈ નવીનતા નથી. પ્રભુ આપની ભક્તિ કરું છું શું કામ? આપના જેવો બનવા માટે. એમ કરીને ભગવાનને વિમાસણમાં નાખે છે કે ખરો નીકળો આ ભક્ત હારો, મને બાંધી લેવા માગે છે. મારી ભક્તિ કરે એને મારે મારા જેવો બનાવવો જોઈએ. માટે જ સુંદર મજાનું વાક્ય છે ભગવાને, ન મે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ હું નાશ કરવા દેતો નથી. આગળ બીજું કહે છે ભગવાન, કહે છે જે કોઈ પણ મને યાદ કરે છે એનું સામું, એની સામું હું જોયા વગર રહેતો નથી. મને ભક્તોનું વ્યસન છે. આઈ એમ એન એડિક્ટ ઓફ માય વર્શિપર્સ. કારણ આ પ્રભુને સંસારમાં આજે કોને કોને જીવતા રાખ્યા છે? આદેશ્વર ભગવાન તો મોક્ષમાં છે. હવે હું અને તમે જો આદેશ્વર ભગવંતનું નામ જ ન લેત તો આદેશ્વરને કોણ જાણત? તો ભગવાનને પણ પૃથ્વી ઉપર જાગતા જીવતા દેખ દેવ તરીકે રાખવા માટે ભગવાન કહે છે, તમે બધા ભક્તોએ તો મારા ઉપર ઉપકાર કર્યો છે કે મને તમે યાદ કરો છો, હું તો મુક્તિમાં છું. એમ કરીને આ ગાથામાં એક અદ્ભુત વાત કરે છે. ઇટ શુડ ટચ ધ હાર્ટ, કે મારે આ મારી એક સાધર્મિકોની, સાધર્મિક ભાઈઓની જે એક જ્ઞાતિ છે એ આખી અજ્ઞાતિ પ્રોસ્પરસ બને. સાંજે એનો પ્રોજેક્ટ કરવાનો છે આપણે. આ જેમ જેમ ભક્તિ, સાચો ભક્ત શું કરે બીજાને પણ પોતાના જેવો બનાવી શકે, આ રીત છે જીન શાસનની. પૂર્વના કાળમાં કોઈ ગામતરું કરીને કોઈ શ્રાવક એક નવા ગામમાં આવીને પોતાની દુકાન શરૂ કરે હરચંદભાઈ, તો એ ગામનો રિવાજ શું હતો ખબર છે? એક એક શ્રાવક 1-1 સોનાની ઈંટ એને આપી જાય. ત્યારે સોનાની ઈંટો હતી, તો 2000 કરો તો 2000 સોનાની ઈંટ તો એને મળી ગઈ. આજે અમારે ત્યાં પણ રાજકોટમાં આ થરાદ વાવવાળા લોકો છે ને, એની 80 દુકાન છે. મહેન્દ્રભાઈ કોઈ નવી દુકાન શરૂ કરે તો રાજી થાય, પણ શું કરે? એક થરાદવાળો ભાઈ 10-10 હજાર રૂપિયા વગર વ્યાજે એને ત્યાં મૂકી જાય કે તું કમાય ત્યારે આપજે. એક દુકાન ભેગી થાય અને એને 10 લાખ રૂપિયા તો શરૂઆતમાં મળી ગયા. કેટલો ઉમદા વિચાર છે આ, 1-1 ઈંટ આપો તો કાંઈ ઓછું થવાનું છે? તો આ એક રીત છે. પ્રભુ સાથે પ્રીતિ કરવી, પ્રભુના ભક્ત સાથે પણ પ્રીતિ કરવી. આગળ પછી ગાથામાં જોઈએ શું કહેવા માગે છે. 11th એક ગાથામાં માનતુંગ સુરીજી ઉપમાઓને એવી સુંદર રીતે પ્રભુ ભક્તિમાં ગૂંથી લે છે કે ઉપમા પ્રભુનું પૂર્ણ વર્ણન કરવામાં જાણે કે ઝાંખી પડી જાય છે, કે જેને સ્વચ્છ બધાનું મધુર એવું ગાયનું દૂધ પીતું હોય એને સંસારના ખારા જળ પીવામાં કેવી રીતે રસ આવે. એમ પ્રભુ આપને મેં જોયા અને હવે મારી નજર અંજન થઈ ગઈ, જગતમાં મને આપના જેવું અન્યત્ર આંખ ઠરે એવું જોવાનું મળતું નથી. આવું કર્યું છે કોઈવાર મુનિ સુવ્રત દાદા પાસે જઈને કે પ્રભુ આપના દર્શનમાં મને જે આનંદ આવે છે, આપનું જે આત્મિક સૌંદર્ય છે, પ્રભુ આપની મૌન પ્રતિમા જે મારી સાથે વાત કરી રહી છે, હવે પછી મારું મન આપના દર્શન વગર ક્યાંય પણ ઠરશે નહીં. આ દર્શન શુદ્ધિનું દાન. એટલા માટે સવારના ફોરમાં ઘરે પૂજાપાઠ કરવો એમ નહીં, મંદિરમાં જઈને જાગ્રત જીવન બેઠેલા એવા પ્રભુના દર્શન કરવા જોઈએ. જો બધા જ ઘરે પૂજાપાઠ કરીને નીકળે તો મંદિરની જરૂરત શું છે? તો કે મંદિરમાં જે ચેતના જાગ્રત બેઠેલી છે એના દર્શન કરો, પ્રભુની સાથે વાત કરો. મૌન છે પણ ભક્તને કહે છે કે આવ આવ, તું આવ્યો, કેમ છું ભાઈ. એ ભગવાન મૌનમાં પણ આપણી સાથે વાત કરે છે. તો કહે છે કે હવે પ્રભુ આપને જોયા પછી મારી નજરમાં જગતમાં જોવા જેવું કાંઈ રહેતું નથી. એટલી સુંદર ઉપમાથી પ્રભુની સાથે પોતે સંબંધ જોડવા માગે છે. ભગવાન જાગૃત થાય અને હવે મારું કામ કરી આપે એના માટે આ ગાથામાં બહુ સુંદર ભાવથી કહે છે કે એકવાર આપને જોયા પછી મને સંસાર આખો જોવો નિરસ બની જાય છે. આ ભક્તામરનું એક વિશિષ્ટ તત્વ છે. જેમ જેમ તમે આ ગાથાઓમાં તમારા ચિત્તને રોકશો, એક એક ગાથાઓમાં એક એક મંત્ર રહેલો છે. પણ હું ખાસ આપને કહું છું કે 44 ગાથાઓ બોલજો, જે ખૂટતું હશે તે પૂરું કરી આપશે. આ ખૂટે છે માટે આ ગાથા બોલું, આ ખૂટે છે માટે આ ગાથા બોલું, એને બદલે 10-15 મિનિટમાં ભાવ વિભોર બનીને માત્ર આ શબ્દોને બોલો. એ શબ્દ જ્યારે તમારી ચેતનામાં જશે ત્યારે તમારી ચેતનામાં જે કંઈ ખૂટતું હશે તે પૂરું કરી આપશે. તો અહીં દર્શન શુદ્ધિની શરૂઆત થાય છે. આના પછી 12મી ગાથા તો આપણે પ્રભુ પાસે અનેક વાર બોલીએ છીએ. 12મી ગાથા બીજેસ્ત્વં નિર્મા પિત ભૂત ખલુ તે પણવ પૃથિ ઓ પ્રભુ શાંત રાગ રુચિ ભી પરમાણુ, જાણે કે જગતના નિર્મલતાના પવિત્રતાના સૌંદર્યના સમત્વના જેટલા પરમાણુઓ છે એ આપે બધા જ ભેગા કરીને આપનામાં ગોઠવીને આપનું રૂપ એવું કર્યું છે કે આપના દર્શન કરું છું અને મને શાંતિ મળે છે. પ્રભુ આપના દર્શન સિવાય મને શાંતિ મળવાની નથી. સમત્વનો દરિયો છે. પ્રભુમાં સૌંદર્ય શેનું રહ્યું છે? એ કોઈ આર્ટિફિશિયલ મેકઅપ નથી. પ્રભુના જીવનમાં રહેલો જે સમત્વ ગુણ પરાકાષ્ઠાને પહોંચેલો છે, આરહંત્યમય ચેતના જે વિશુદ્ધતાને પહોંચેલી છે, એ પ્રભુનું સૌંદર્ય કેવું નિખરે છે? તો કે નિર્મલતાની ટોચે, પવિત્રતાની ટોચે, મંગલતાની ટોચે, કલ્યાણની ટોચે પ્રભુ બધા જ ગુણો ઉત્કૃષ્ટપણે આપનામાં એક સાથે સમાઈ ગયા છે. અને માટે જ પ્રભુ આપને જોઉં છું અને મને પરમ શાંતિ મળે છે, પરમ શાંતિ મળે છે. આપણા જીવનની સમસ્યાઓ શું છે? આપણા જીવનનું સમત્વ દૂર થઈ ગયું છે. અવર ઇક્વેનિમિટી ઇક્વિપોઇઝ ઇઝ ડિસ્ટર્બ્ડ. અને આપણે સંસારની વિવિધ પ્રવૃત્તિઓમાં એને પાછું ફરીથી સમત્વ કરવા માટે મહેનત કરીએ છીએ. પણ આ જ દિવસ સુધી સંસારમાં આ સમત્વને પ્રાપ્ત કરે એવી એક પણ વ્યક્તિ મળેલી નથી. સંસાર એનો જ અર્થ એ છે કે સમસ્યાઓથી ભરપૂર. જ્યાં તમે શોધવા નીકળો છો ત્યાં એ વસ્તુ જ નથી. માટે જ યુ હેવ ટુ કમ બેક ટુ યોર ઓન ઓરિજિનલ એક્ઝિસ્ટન્સ, ઓરિજિનલ સોર્સ. તમારો મૂળ સ્ત્રોત છે, ત્યાં તમારે જવું પડશે. આ અરહંત્યમયી ચેતના, વિશુદ્ધ ચેતના જગત ઉપર રાજ્ય કરેલી છે અને તમે એને જ્યારે નમસ્કાર પ્રણામ કરો છો, શું થાય છે? તમારું અસમત્વ, તમારી દુવિધાઓ, તમારી વિઘ્નાઓ એ બધી દૂર થઈને યુ ઓલ્સો એચીવ એન ઇક્વેનિમિટી. તમને પણ એક એવું સમત્વ મળે છે કે સમસ્યાઓ જ દૂર થઈ જાય છે. જ્યાં સમસ્યા જ નથી ત્યાં એનું સોલ્યુશન શું હોઈ શકે? વેન દેર આર નો પ્રોબ્લેમ્સ, વાય ડુ યુ આસ્ક ફોર એની સોલ્યુશન્સ? પ્રશ્નોથી છૂટવું હોય તો જેણે પ્રશ્નોથી અતીત બન્યા છે એવા પ્રભુના ચરણમાં જાઓ. નો સુનર યુ ગો એટ ધ ફીટ ઓફ ધ લોર્ડ, તમારા જીવનના પ્રશ્નો શાંત બની જશે. આ ગાથા આપણે ડે ઇન એન્ડ ડે આઉટ પ્રભુ પાસે જઈને બોલીએ છીએ અને પ્રભુની મુખ મુદ્રા કેવી શાંત રસથી ભરેલી છે, એના જેવી એક અદ્ભુત સૌંદર્ય, સમત્વમાંથી નિખરતું સૌંદર્ય આપણામાંથી કોઈની પાસે નથી. આપણી પાસે તો આ કરમાઈ જતું સૌંદર્ય છે, એને ગમે તેટલું પણ મેકઅપ કરો તો પણ રહેવાનું નથી. એટલા માટે જ એક સ્ટીકર આપવાના છે બધાને છેલ્લે દિવસે, આપણું મૂળ સ્વરૂપ જોવા માટે આ નમસ્કાર મંત્રમાં જાઓ. તમારા અરીસામાં એક ફોટો મૂકી દો, પ્રભુની સ્તુતિ થાય કે ન થાય પણ સવારના પોરમાં ઉઠીને અરીસામાં જોવું, ત્યારે પેલો નવકાર ગણવો. મહેન્દ્રભાઈ થાશી કરે એવું થાય ખરું? જેટલી વાર જોવું એટલી વાર નવકાર ગણાય તો ઊભા થઈને બાધા લઈ લ્યો બધા, કે જેટલી વાર અરીસામાં, અરીસામાં 100 વાર જોવાની છૂટ છે તમે, કોઈ નો નો રિસ્ટ્રિક્શન્સ. કેમ કે તમને એમ લાગે કે હજી બરાબર નથી, હજી બરાબર નથી, હજી બટન બરાબર નથી, ના બરાબર.